જય જીનેન્દ્ર. બધાને આપણે સોલ સાયન્સનો ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લે.
નમો અરિહંતાણમ, નમો સેદાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમોગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
જો સોલ સાયન્સના ક્લાસમાં આપણે કર્મની ચર્ચા લાસ્ટ ટાઈમથી શરૂ કરી છે. જયતીબેને લાસ્ટ ટાઈમથી ક્લાસ શરૂ કર્યો તેમાં કર્મની ચર્ચા શરૂ કરી હતી. આની પહેલા આપણે શેનો ટોપિક જોયો? આની પહેલા દ્રવ્ય ગુણ પર્યાયનું આપણે ડિટેલમાં સ્વરૂપ જોયું, બરાબર? જો જ્યારે આ કર્મની વાત કરતા હોઈએ ત્યારે પહેલા બેઝિક સિદ્ધાંતો જે આપણે જોયા, દ્રવ્ય ગુણ પર્યાય અથવા તો વિશ્વના છ દ્રવ્ય જુદા જુદા છે, જીવ અને પૂતગલ બે જુદા જુદા દ્રવ્ય છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, આ બધા બેઝિક સિદ્ધાંતો તો ખ્યાલમાં રાખવાના જ. ખ્યાલ આવે છે કે નહીં? આ બધા બેઝિક સિદ્ધાંતો પર હવે આપણે આગળ બિલ્ડ કરતા જશું. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના આપણે સ્કૂલમાં જોઈએ, એ ફોર એપલ, બી ફોર બોય, જ્યારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં કે કેજીમાં હોય તો એવી રીતના શીખાડે. વન્સ યુ ગો ઇન એડવાન્સ સ્ટાન્ડર્ડ્સ તો પછી હવે ફરીથી એ ફોર એપલ, બી ફોર બોય ને બધું ન જણાવે. હવે તો ડાયરેક્ટ અઝ્યુમ કરી લે કે ભાઈ તમને ખ્યાલ છે. ખ્યાલ આવે છે કે નહીં? એવી રીતના નાઉ વી આર મૂવિંગ અહેડ. તો આપણે કર્મની ચર્ચા આપણે કરવાની છે. જ્યારે કર્મની ચર્ચા કરીએ ત્યારે બેકગ્રાઉન્ડમાં તમારા માઇન્ડમાં શું હોવું જોઈએ કે ભાઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતો નથી. આ ક્લિયર? સૌથી ફર્સ્ટ ફાઉન્ડેશનલ વસ્તુ આ આપણે પહેલા ક્લેરિફાઈ કરી નાખીએ. જો વિચાર કેવી રીતના કરવો? સી, જૈનિઝમ ઇઝ ઓલ અબાઉટ યોર થોટ પ્રોસેસ એન્ડ યોર અન્ડરસ્ટેન્ડિંગ. સો હાઉ શુડ યુ થિંક? હાઉ શુડ યુ થિંક? દરેક દ્રવ્ય એટલે કે સબસ્ટન્સ એના કરંટ ફોર્મમાં છે, બરાબર? એવરી સબસ્ટન્સ ઇઝ પ્રેઝન્ટ ઇન ઇટ્સ કરંટ ફોર્મ. વન સબસ્ટન્સ કેન નોટ બી પ્રેઝન્ટ ઇન મોર દેન વન ફોર્મ, બરાબર? એટ અ સેમ ટાઈમ અ સબસ્ટન્સ કેન નોટ બી પ્રેઝન્ટ ઇન ટુ ફોર્મ્સ. તો દરેક પદાર્થ પોતાના ફોર્મમાં જ્યારે છે તેનો મતલબ એ પદાર્થ પોતાના ફોર્મને ક્રિએટ કરે છે અથવા એના ફોર્મનું કાર્ય કરે છે, બરાબર? વેરી ક્લિયર. એનો મતલબ કે જીવ પોતાના ફોર્મનું એટલે કે જ્ઞાન દર્શન આદિનું કાર્ય જીવ કરે છે, અને પૂતગલ અહીંયા કર્મ પોતાના ફોર્મનું કાર્ય કરે છે એટલે કે એ જ્ઞાનાવરણ આદિનું કાર્ય પૂતગલ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો વોટ ઇઝ અ કોમન મિસકન્સેપ્શન ઇન જૈનિઝમ, ઇન અધર સેક્ટ્સ ઓફ જૈનિઝમ, શું વાત ચાલે છે કે જેવી રીતના કોઈ અન્ય ધર્મ હોય, જેવી રીતના કે યુ મે ટેક એની રિલિજન, એવરીબડી બિલીવ્સ કે દેર ઇઝ વન ગોડ અને દેટ ગોડ હેઝ ક્રિએટેડ ધ યુનિવર્સ. વી આર ઓલ અ સ્મોલ ટાઇની ફ્રેક્શન, અંશ ઓફ દેટ બિગર ગોડ. અને વન્સ અવર ધીસ લાઈફ ઇઝ ઓવર વી વિલ મર્જ ઇન ટુ દેટ બિગર એન્ટિટી. અ સ્મોલ એન્ટિટી વિલ મર્જ ઇન ટુ બિગર એન્ટિટી. ખ્યાલ આવે છે ને? તો એનો મતલબ શું કે કોઈ એવા ગોડ છે હુ વિલ ડિસાઈડ એન્ડ હુ વિલ ડુ ગુડ ફોર અસ ઓર હી વિલ ડુ બેડ ફોર અસ, ઇટ ડિપેન્ડ ઓન હિમ. ખ્યાલ આવ્યો કે નહીં? એવી લોકોની માન્યતા છે. હવે આપણે જૈન ધર્મમાં શું માની લીધું કે દેર ઇઝ સમથિંગ કોલ્ડ એઝ કર્મ, અને જ્યારે કર્મનો તીવ્ર ઉદય આવે છે તો જીવ દુઃખી થાય છે, અને જ્યારે કર્મ માઇલ્ડ થાય છે તો જીવ સુખી થાય છે. તો આમાં પ્રોબ્લેમ શું થયો? કેન યુ મેક અ કોરિલેશન? કેન યુ સી ધ સિમિલારિટી? કોઈ અન્ય ધર્મમાં કોઈ અન્ય ભગવાનને આપણે કરતા હરતા માની લીધા કે હી હેઝ ક્રિએટેડ ધ વર્લ્ડ, હી ઇઝ ટેકિંગ કેર ઓફ ધ વર્લ્ડ, સો હી વિલ ટેક કેર ઓફ મી ઓલ્સો. અને જૈનમાં આપણે કર્મને એઝ એ ભગવાન જ બનાવી દીધા કે કર્મ ઇઝ ગોઈંગ ટુ ટેક કેર ઓફ મી. ખ્યાલ આવે છે ને, કર્મ જે પ્રમાણે થશે એ પ્રમાણે મારું કાર્ય થશે. તો ઇન અ વે બેવ સિમિલર થઈ ગયા. આ જીવના એક કોમન મિસકન્સેપ્શન છે કે કર્મ જીવને હેરાન કરે છે, કર્મ જીવને દુઃખી કરે છે, કર્મ જીવને સુખી કરી શકે છે. ખ્યાલ આવે ને, જ્યારે આપણે આ કર્મની ચર્ચા ડિટેલમાં કરશું ત્યારે તમારે બેકગ્રાઉન્ડમાં શું યાદ રાખવાનું, સૌથી પહેલો સિદ્ધાંત, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જો હવે વારે ઘડીએ બોલવામાં નહીં આવે, કેમ કે યુ કેનોટ કીપ રિપીટિંગ ધ સેમ સેન્ટેન્સ. અન્ડરલાઇન પ્રિન્સિપલ ઇઝ સપોઝ ટુ બી નોન. અને એના પછી હવે જયારે એમ કહેશે કે ભાઈ કર્મનો ઉદય આવ્યો, તો જીવને આવા સાતા વેદનીઓના ઉદય થયા. અસાતા વેદનીઓનો ઉદય આવ્યો તો જીવને દુઃખ થયું. ત્યાં એમ કોઈ પાછા કન્ફ્યુઝ નહીં થતા કે ભાઈ અહીંયા તો કહે છે કે કર્મનો ઉદય આવ્યો અને જીવને આવું થયું, કર્મનો ઉદય થયો અને જીવને આમ થયું. એ કહેવાનું પ્રયોજન શું છે કે ધોઝ ટુ થિંગ્સ આર હેપનિંગ સાયમલ્ટેનિયસલી. ખ્યાલ આવે છે કે નહીં? જ્યારે બે વસ્તુ સાયમલ્ટેનિયસલી થતી હોય ત્યારે પણ એને એમ કહી દેવામાં આવે કે જો આ થયું ને એને કારણે આ થયું, પણ એનો મતલબ એમ ન સમજવું કે એને કારણે જ એકચ્યુઅલી આમ થયું. ખ્યાલ આવ્યો કે નહીં? આઈ મેડ ધેટ ફર્સ્ટ ડિસ્ક્લેમર બિફોર વી ગો ઇન ધ ડિટેલ્સ ઓફ ધ ટોપિક. બરાબર, આટલું ક્લિયર? આપણે શું સમજવું, એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય બે જુદા જુદા છે. જો આ એક કર્ણાનયોગ પરિચય કરીને ડોક્ટર ઉજ્જવલા બેન શાહ, શી સ્ટેઝ ઇન સાયન, એમની બુક છે, વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ બુક, વેરી વેરી બેઝિક. અને તમને જે લેંગ્વેજમાં જોતી હોય, હિન્દી, ગુજરાતી, બધી જ લેંગ્વેજમાં અવેલેબલ છે. અને ઇટ કેન ટેક યુ થ્રુ વેરી બેઝિક બટ યેટ ફંડામેન્ટલ્સ ઓફ કર્મ વેરી ઇફેક્ટિવલી. બરાબર, સૌથી પહેલા આ બધું જાણીને જીવને ફાયદો શું થવાનો છે, દેટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ને. આ બધું જાણીને જીવે ફાયદો શું કરવાનો? સૌથી પહેલા તો જીવે શું વિચાર કરવાનો કે જીવે સાત તત્વનું સ્વરૂપ, સાત તત્વ અહીંયા કીધું છે, બાકી આપણે દ્રવ્ય ગુણ પર્યાય લઈએ, આપણે ટોપિક ભણી ગયા છે ને. તો જીવે દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ સમજીને આ જીવ દ્રવ્ય જુદો છે એની પર્યાય જીવ દ્રવ્ય કરે છે, ઉદ્ગલ દ્રવ્ય જુદો છે એની પર્યાય ઉદ્ગલ દ્રવ્ય કરે છે, આમ જાણીને જીવે ભેદ વિજ્ઞાન કરવું. ખ્યાલ આવ્યો કે નહીં? ભેદ વિજ્ઞાન એટલે ભેદ પાડવો, ડિફરન્શિએટ કરવું. કેમાં ડિફરન્શિએટ કરવું? કે જીવની બાઉન્ડ્રી કેટલી છે અને પૂતગલની બાઉન્ડ્રી કેટલી છે. દરેક દ્રવ્ય પોતાની બાઉન્ડ્રીની અંદર જ કામ કરે છે, કોઈ દ્રવ્ય પોતાની બાઉન્ડ્રીની બહાર જતું જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો જીવ પોતાની બાઉન્ડ્રીની અંદર કામ કરે છે, પૂતગલ પોતાની બાઉન્ડ્રીની અંદર કામ કરે છે. એમ જાણીને આ કર્મ છે એ કોની બાઉન્ડ્રીમાં આવે છે, તો પૂતગલની બાઉન્ડ્રીમાં આવે છે, એમ પહેલા ક્લિયર કરવું. તો હવે મારે કરવું શું કે ભાઈ મારે તો મારા અભેદ ધ્રુવ સ્વભાવ પર મારી દ્રષ્ટિ રાખવી. દ્રષ્ટિ એટલે શું? જો જીવે શું કરવું, જીવે પોતાનું ફોકસ, પોતાનું એમ્ફેસિસ પોતાના આત્મા ઉપર રાખવું. જીવે પોતાનું ફોકસ, પોતાનું એમ્ફેસિસ પોતાના આત્મા ઉપર રાખવું. ખ્યાલ આવે છે ને? કર્મની વાત થશે ત્યારે આજુબાજુ કયા સંજોગો આવે છે એનું ખાલી જ્ઞાન આપણને કરાવવામાં આવે છે. બરાબર, એનું જ્ઞાન આપણને કરાવવામાં આવે છે. પણ જીવ કેવો છે? જીવ ઓલવેઝ ઇટર્નલ, ત્રણેય કાળ એવો ને એવો રહેવા વાળો પદાર્થ. એટલે એને કહેવાય ધ્રુવ. અભેદ શું કામ કીધું? કેમકે જીવના ક્યારેક ટુકડા થઈને કઈ પદાર્થ ડિસઇન્ટિગ્રેટ થઈ જતો નથી. આટલા અનાદિકાળથી જીવ એક્ઝિસ્ટન્સમાં છે અને અનંતકાળ સુધી ફ્યુચરમાં પણ રહેશે, તો પણ જીવ પદાર્થ આખો એવો ને એવો અભેદ રહે છે. માટે જીવે પોતાની દ્રષ્ટિ, દ્રષ્ટિ એટલે જ્ઞાનનું ફોકસ ક્યાં રાખવું? પોતાના ઉપર, આત્મા પર ફોકસ રાખવું અને પછી બાકીની વાત સાંભળવી. બાકીની વાત શેના માટે સંભળાવવામાં આવે છે? કે આ વિશ્વમાં બીજા કયા કયા પદાર્થો છે, એ શું કરે છે, એનું ફંક્શન શું છે અને એમાં કેવા ચેન્જીસ થાય છે, એ ખાલી જાણવા માટે કરાવવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના આપણે કમ્પ્યુટર સાયન્સનું એન્જિનિયરિંગ કરતા હોય, સમજો કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરતા હોય, તો ફર્સ્ટ યરમાં આપણને મેથેમેટિક્સ પણ શીખાડે, ફિઝિક્સ પણ શીખાડે, બધું શીખાડે છે ને. શેના માટે શીખાડે? કે ભાઈ જયારે આગળ જઈને તમે કોમ્પ્યુટેશન મતલબ કમ્પ્યુટરમાં વધારે ડિટેલમાં જાઓ તો તમને આ ફાઉન્ડેશનલ નોલેજ હોવું જોઈએ. એવી જ રીતે જયારે આગળ જઈને આ જીવ પોતાના ભેદ વિજ્ઞાનમાં અને આત્માનો અનુભવ કરવામાં વધારે ઊંડા જાય ત્યારે એને બેઝિક નોલેજ હોવું જોઈએ કે ભાઈ કર્મ શું છે, ઉદ્ગલ દ્રવ્ય શું છે, આકાશ દ્રવ્ય, કાળ દ્રવ્ય આદિ શું છે. ખ્યાલ આવ્યો? આજ હવે જે આપણે કર્મની આખી વાતો કરવાના છે એ કર્મની આખી વાતનું પર્પસ, એનું ઇન્ટેન્શન, એનું પ્રયોજન શું છે? ફર્સ્ટ પ્રયોજન લાસ્ટ ક્લાસમાં જે જયતીબેને લીધું હતું કે ભાઈ કર્મથી કાંઈ ડરવાની જરૂરત નથી, કર્મ પોતાનું કાર્ય કરે છે, જીવ દ્રવ્ય પોતાનું કાર્ય કરે છે, બરાબર. સેકન્ડ પોઈન્ટ, આપણી આજુબાજુ વિશ્વમાં કયા પદાર્થમાં કઈ જાતના પરિણમન થાય છે એ જાણવા માટે, એ સમજવા માટે આપણને કર્મની વાત કરવામાં આવે છે. આટલું ક્લિયર થયું બધાને? બધાને ક્લિયર થયું? તો હવે આપણે આગળ વધીએ. જો બિફોર વી સ્ટાર્ટ ટોકિંગ અબાઉટ કર્મ, આ કર્મ શબ્દનો શું મતલબ છે એ આપણે સમજીએ. કર્મ નોર્મલી વોટ વી વુડ હેવ હર્ડ અબાઉટ ઇઝ કર્મ થિયરી, અને કર્મ થિયરી ઇઝ જસ્ટ વન પાર્ટ, બટ દેર ઇઝ મચ બ્રોડર મીનિંગ ટુ કર્મ. સી, આપણે ઇંગ્લિશ ગ્રામર જે લઈએ ને, તો ઇંગ્લિશ ગ્રામરમાં આપણે લઈએ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, એક્શન, બરાબર. સબ્જેક્ટ એટલે જે પર્સન એક્શન કરે છે, ઓબ્જેક્ટ એટલે જેના ઉપર એક્શન કરવામાં આવે છે, અને એક્શન શું છે કે જે પ્રકારનું કાર્ય, જે પ્રકારની એક્શન કરવામાં આવે છે એને જ આપણે ગુજરાતી, હિન્દી અથવા સંસ્કૃત ગ્રામર લઈએ ને, તો એમાં એને સબ્જેક્ટને કહેવાય કરતા. સબ્જેક્ટને શું કહેવાય? કરતા. ઓબ્જેક્ટને શું કહેવાય? કર્મ. ઓબ્જેક્ટને શું કહેવાય? કર્મ. અને એક્શનને શું કહેવાય? કાર્ય. ખ્યાલ આવ્યો કે નહીં? ઓબ્જેક્ટને કહેવાય કાર્ય. તો અહીંયા શું મીનિંગ નીકળો? કરતા એટલે ધ સબ્જેક્ટ પર્સન હુ ઇઝ એકચ્યુઅલી ડુઈંગ સમથિંગ. કાર્ય શું છે? વોટ એવર એક્શન હી ઇઝ ડુઈંગ. અને કર્મ શું છે? એ પદાર્થ જેના ઉપર એક્શન કરવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? એ પદાર્થ જેના પર એક્શન કરવામાં આવે છે એટલે ઘણી વાર કર્મને એક્શન પણ કહી દેવામાં આવે છે, કે કોઈ કાર્યને કર્મ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? એ મીનિંગ જુદો છે. આઈ વોન્ટેડ ટુ મેક ધીસ ક્લિયર કે કર્મ એને એક્શનના ફોર્મમાં પણ વર્ડ યુઝ કરવામાં આવે છે, દેટ મીનિંગ ઇઝ ડિફરન્ટ. કરેક્ટ? વન થિંગ અસાઇડ, હવે સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ. આપણે ક્યારે બી નમસ્કાર કરીએ, નમસ્કાર મંત્ર કરીએ, તો સૌથી પહેલા અરિયંત સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ. નમોકાર મંત્રમાં પણ આપણે શું કરીએ કે સૌથી પહેલા અરિયંત સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ. તો એમાં જે સિદ્ધ ભગવાન છે, એ સિદ્ધ ભગવાન એ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત છે. સો દેર આર થ્રી ટાઈપ્સ ઓફ કર્મ જેનાથી સિદ્ધ ભગવાન રહિત છે. વોટ આર ધીઝ થ્રી ટાઈપ્સ ઓફ કર્મ? વોટ આર ધીઝ થ્રી ટાઈપ ઓફ કર્મ? જો અહીંયા આપણે એને સમજીએ, સહેલી ભાષામાં કહેવું હોય તો કારમાણ વર્ગના નામના ઉદ્ગલ સ્કંદ એને દ્રવ્ય કર્મ કહેવાય છે, બરાબર. દ્રવ્ય કર્મ ઇઝ સમ ટાઈપ ઓફ ઉદ્ગલ પરમાણુ જે કારમાણ વર્ગણાથી બનેલા છે. આઈ વિલ કમ ટુ કારમાણ વર્ગણા ઇન અ સેકન્ડ, બરાબર. જેને આપણે એકચ્યુઅલી કર્મ થિયરી કહીએ છીએ ને બહાર, જેને આપણે દ્રવ્ય કર્મ એટલે કે જ્ઞાનાવરણી આદિ, ઘાતી કર્મ, અઘાતી કર્મ જેને કહીએ છીએ, ઓલ ઓફ દેટ ઇઝ દ્રવ્ય કર્મ. ક્લિયર? ઓકે. હવે સેકન્ડ, જીવના મોહ રાગ દ્વેષ પરિણામ તેને ભાવ કર્મ કહેવાય છે. ભાવ કર્મ શું છે? ભાવ કર્મ એકચ્યુઅલી જીવના પરિણામ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ભાવ કર્મ શું છે? એકચ્યુઅલી જીવના પરિણામ છે. સી, ભાવ કર્મ એ કોઈ પૂતગલ દ્રવ્ય નથી. ખ્યાલ આવ્યો કે નહીં? ભાવ કર્મ એ પૂતગલ દ્રવ્ય નથી, એ જીવના પરિણામ છે. અને થર્ડ, શરીર, મન અને વાણી એ નોકર્મ છે. નોકર્મ શું છે? આ શરીર, આ મન અને આ વાણી, તેને નોકર્મ કહેવાય છે. સી, બિફોર વી ગો ફર્ધર, લેટ મી એક્સપ્લેન ઇન ડિટેલ. જો જરા ધ્યાનથી સાંભળજો, આપણે સાયન્સમાં જોઈએ ને, દેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઉદગલ પરમાણુ. દેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઉદગલ પરમાણુ. જેવી રીતના આપણે એટમ્સ મોલિક્યુલ્સ લઈ લઈએ, સમજો કે સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, એલ્યુમિનિયમ, દીઝ આર ઓલ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સબસ્ટન્સીસ, બરાબર? દીઝ આર ઓલ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઉદગલ પરમાણુ, બરાબર છે કે નહીં? એવી જ રીતે આપણા જૈનિઝમમાં દેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ, ડિફરન્ટ કેટેગરીઝ ઓફ ઉદગલ પરમાણુ. જો બરાબર ધ્યાનથી સાંભળજો અને સમજો, દેર આર ડિફરન્ટ કેટેગરી ઓફ ઉદગલ પરમાણુ. જેટલા પણ ઉદગલ પરમાણુઓ આપણા પીરિયોડિક ટેબલમાં આવી જાય ને, જેટલા પણ આપણને દેખાય છે, આ શરીર, આ ઘર મકાન, આપણી બુક્સ, આપણે હેન્કરચીફ, આપણા કપડા, આ વાળ, આ બધા જ ઉદગલ પરમાણુઓ, દે આર મેડ અપ ઓફ એલિમેન્ટ્સ વિચ ફોલ ઓન પીરિયોડિક ટેબલ. સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ આદિ આદિ, ખ્યાલ આવ્યો કે નહીં? અકોર્ડિંગ ટુ જૈનિઝમ, ઓલ ઓફ ધીઝ ઉદગલ પરમાણુ આર વન સિંગલ ટાઈપ વિચ ઇઝ કોલ્ડ આહાર વર્ગણા. ખ્યાલ આવે છે કે નહીં? ફરીથી, ઓલ ધ સબસ્ટન્સીસ, એવરી ઉદગલ પરમાણુ દેટ વી કેન સી, એવરીથિંગ ઇઝ કોલ્ડ આહાર વર્ગણા. સો નાવ યુ ટેક એનીથિંગ વિચ ઇઝ અરાઉન્ડ યુ, બરાબર, એનીથિંગ વિચ ઇઝ અરાઉન્ડ યુ, વોટર, કાર, અથવા તો ઇન અ વે હવા, ભલે આપણને દેખાતી નથી, સ્મોક તો દેખાય છે ને, કોઈ સ્મોક હોય, ઓલ ઓફ ધીઝ આર આહાર વર્ગણા. ક્લિયર? વોટ ઇઝ આહાર વર્ગણા? આહાર વર્ગણા ઇઝ અ ટાઈપ ઓફ ઉદગલ સ્કંદ વિચ ઇઝ મેડ ફ્રોમ સર્ટન નંબર ઓફ ઉદગલ પરમાણુ. સી, વોટ ઇઝ ઉદગલ પરમાણુ? ઉદગલ પરમાણુ એટલે વન ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ, વન ઇન્ડિવિજ્યુઅલ એટમ. એટમ તો ન કહી શકાય, કેમ કે એટમ ઇઝ સ્ટીલ વેરી કોર્સ. એટમ્સ, મોલિક્યુલ્સ, ઇલેક્ટ્રોન્સ, આ બધા સાયન્ટિફિક ટર્મ્સ છે ને, ઇટ ઇઝ સ્ટીલ વેરી કોર્સ. ઇટ ઇઝ સ્ટીલ ઓફ ધી લેવલ ઓફ એંગસ્ટ્રોમ, વન એંગસ્ટ્રોમ ડાયમેન્શન. ખ્યાલ આવે છે કે નહીં? જેને થોડુંક સાયન્સ ખ્યાલ આવે તો કદાચ ટર્મ્સ યુ કેન કનેક્ટ ઇટ. જો વન એંગસ્ટ્રોમની વાત કરો તો ઇટ ઇઝ સ્ટીલ વેરી સ્મોલ, વેરી કોર્સ. એક પરમાણુ છે, ઇટ વિલ બી મે બી ઓફ ધી ઓર્ડર ઓફ 10^-100, -150, -200. ધોઝ લેવલ એટલું સૂક્ષ્મ આપણે જઈએ ત્યારે પરમાણુ આવે છે. ખ્યાલ આવે છે? ઇન અધર વર્ડ્સ, ઇફ યુ ટેક ફોર એક્ઝામ્પલ ધીસ પેન, અને ઇફ યુ કીપ કટિંગ ડાઉન, અને માઇન્યુટ એવી વસ્તુ સુધી પહોંચો કે હવે એનો ફર્ધર ટુકડો ન થઈ શકે, તો એને સાયન્સમાં એને એટમ કહેવાય છે, બરાબર? આપણે જૈનિઝમમાં એનાથી પણ હજી ઝીણા જતા જાઓ, અને યુ ગો ટુ વન વેરી વેરી સ્મોલ, ઇન્ફાઇનાઇટસિમલી સ્મોલ વસ્તુ, કે જેના હવે ફર્ધર ટુકડા ન થાય, તો એને પરમાણુ કહેવાય છે, બરાબર? દેટ ઇઝ વન ટાઈપ ઓફ ઉદગલ. હવે વેન ટુ ઓર મોર પરમાણુ કમ ટુગેધર, દે ફોર્મ સમથિંગ ગોડ એ સ્કંદ. સ્કંદ મતલબ કોમ્બિનેશન. ખ્યાલ આવ્યો કે નહીં? સ્કંદ મતલબ કોમ્બિનેશન. સો વેન યુ ડુ અ કોમ્બિનેશન ઓફ મેની મેની પરમાણુ ટુગેધર, યુ ફોર્મ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઉદગલ સ્કંદ. જસ્ટ ફોર એક્ઝામ્પલ, વી આર કોરિલેટિંગ, કે લેટ્સ ઇમેજિન કે યુ હેવ અ કોમ્બિનેશન મેડ ફ્રોમ સર્ટન ટાઈપ ઓફ ઉદગલ પરમાણુ, એટલે સર્ટન સ્કંદ. પરમાણુ ઇઝ સેમ, ફંડામેન્ટલ યુનિટ ઇન ઓલ ઉદગલ, પણ વેન સર્ટન સ્કંદ ઇઝ મેડ, ઇટ ઇઝ કોલ્ડ આહાર વર્ગણા. વેન અનધર ટાઈપ ઓફ કોમ્બિનેશન ઇઝ મેડ, ઇટ ઇઝ કોલ્ડ તેજસ વર્ગણા. વેન અ થર્ડ ટાઈપ ઓફ કોમ્બિનેશન ઇઝ મેડ, ઇટ ઇઝ કોલ્ડ કારમાણ વર્ગણા. જેવી રીતના ફોર એક્ઝામ્પલ, સી અ વોટર મોલિક્યુલ, H2O ઇઝ વોટર મોલિક્યુલ, રાઈટ? ઇટ ઇઝ સેમ. પણ વેન યુ મેક અ સર્ટન ડેન્સ કોમ્બિનેશન, ઇટ ફોર્મ્સ આઈસ. When you form a little looser combination, it forms water. When you form even further loose combination, then it forms steam. ख्याल आवे छे क्या नहीं? But water is fundamental in all of them. Similarly, a परमाणु एक जीणो at जे उद्गल नो नाना मनानो अंश that is common in every type of skull, every type of combination. પણ એનું એક ટાઈપનું કોમ્બિનેશન આપણે બનાવીએ તો દેટ ઇઝ કોલ્ડ આહાર વર્ગણા. અનધર ટાઈપ ઓફ કોમ્બિનેશન ઇઝ કોલ્ડ કારમાણ વર્ગણા. અનધર ટાઈપ ઓફ કોમ્બિનેશન ઇઝ કોલ્ડ તેજસ વર્ગણા, મનોવર્ગણા, ભાષા વર્ગણા. દેર આર સચ 23 ટાઈપ્સ ઓફ ડિફરન્ટ કોમ્બિનેશન. ખ્યાલ આવે છે કે નહીં? ઇન અધર વર્ડ્સ, દેર આર 23 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઉદ્ગલ સબસ્ટન્સીસ in the world. Out of these 23, only 5 of them interact with jeev. E jeev na sathe sampark ma aave che, eni sathe bandhay che. Kaya? 5. Kaya 5 che? Ahar vargana, tejas vargana, karman vargana, bhasha vargana ne mano vargana. Samjhayu ke nahi? Faridi. Jevi ritna hu jeev padarth judo chu. અને વિશ્વમાં રહેલા પૂદગલ પરમાણુઓ જુદા છે. હવે એ પૂદગલ પરમાણુઓના જુદા જુદા કોમ્બિનેશન્સ બને છે અને દેર આર 23 કોમ્બિનેશન્સ, આઉટ ઓફ વિચ દેર આર 5 કોમ્બિનેશન્સ જે જીવ સાથે કોન્ટેક્ટમાં આવે છે. કયા છે એ 5? સૌથી પહેલું આહાર વર્ગણા. એ આહાર વર્ગણાથી આ શરીર બને છે. ખ્યાલ આવ્યો કે નહીં? જ્યાં જીવ છે એ જીવની આજુબાજુના પ્રદેશમાં એ આર વર્ગણાના પરમાણુઓનો એક કોમ્બિનેશન થઈને શરીર બને છે. એ જ આર વર્ગણાથી આ બધું ઘર મકાન એ બધું પણ બને છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આપણું શરીર અને આ માટી, આ ઘરની દિવાલો માટી, એ બે સેમ ટાઈપના પૂદગલ પરમાણુથી બનેલા છે. ક્લિયર? દેટ ઇઝ નંબર 1. સેકન્ડ ટાઈપ ઓફ પૂદગલનો કોમ્બિનેશન ઇઝ કોલ્ડ લેટ સે ભાષા વર્ગણા. આ ભાષા વર્ગણા શું છે? ઇટ ઇઝ સાઉન્ડ. સાઉન્ડ, ખ્યાલ આવે છે કે નહીં? આહાર વર્ગણાથી શું બન્યું હતું? એવરીથિંગ દેટ વી કેન સી, એવરીથિંગ દેટ વી કેન સી ઓર વી કેનોટ સી બીકોઝ આર આઈઝ આર નોટ દેટ કેપેબલ. પણ સપોઝ હવા અથવા તો સ્ટીમ, ગેસ, એ બધા પણ આહાર વર્ગણાથી બનેલા છે. ખ્યાલ આવે છે કે નહીં? તો ઓલ ઓફ ધોઝ આર મેડ ઓફ આહાર વર્ગણા. નાઉ એવરીથિંગ દેટ વી હિયર, એની સાઉન્ડ, the voice that comes out of our throat, all of these are made of bhasha vargana namna pudgal combination. Khyal aave che ke nahi? This is a second type of pudgal jenathi sound bane che. Third is called tejas vargana. See, tejas vargana thi shu bane che? Aa body, eni andar ek tejas namnu sharir che. See, this sounds a little weird, but try to imagine કે there is you અને there is a dead body next to you. ખ્યાલ આવે છે કે નહીં? આપણે છે અને આપણી આજુબાજુમાં એક ડેડ બોડી છે. તો વોટ ડુ વી સે? કે ડેડ બોડી પેલ થઈ ગઈ છે. પેલ એટલે શું? કે આમ જાણે there is no brightness in the dead body. ખ્યાલ આવે છે કે નહીં? It has become dull. તો એ ડેડ બોડીમાં અને લિવિંગ હ્યુમનમાં વોટ ઇઝ ધ ડિફરન્સ? The difference is there is something called as tejas sharir along with aa pudgal na parmanu. Khyal aave che ke nahi? E tejas sharir nu function shu che? Eno function khali etlu che ke aa body ma brightness, ek kanti utpanna karu, ek shine, ek kanti utpanna karu. Khyal aave che? Koi pan living being ma, koi pan living being, whether it is animal, humans, baddam, there is tejas sharir. એ તેજસ શરીર એ તેજસ વર્ગણાઓથી બનેલું છે. સી, વી આર નોટ ગોઈંગ ઇન મચ મોર ડિટેલ ઓફ ઓલ ઓફ ધીસ બીકોઝ દેટ્સ નોટ આવર ટોપિક. આર ટોપિક ઇઝ કર્મ, સો વી વોન્ટ ટુ અરાઈવ એટ કર્મ. સો વોટ ડીડ વી સી? આહાર વર્ગણા, ભાષા વર્ગણા, તેજસ વર્ગણા. ફોર્થ ઇઝ કોલ્ડ મનોવર્ગણા. એ મનોવર્ગણાથી મન બને છે. મન નામનું એક ફિઝિકલ એન્ટિટી છે. જેવી રીતના આપણી આંખ છે, કાન છે, નાક છે, એવી રીતના દેર ઇઝ અનાધર પાર્ટ ઓફ અવર બોડી વિચ ઇઝ કોલ્ડ મન. એ મન અહીંયા આપણે હૃદયના સ્થાનમાં હોય છે. It is made of very, very fine parmanu. So if you do an open heart surgery, you can't see it. You can't see with eye. ખ્યાલ આવે? જે પણ આંખથી દેખાય છે દેટ ઇઝ આર વર્ગણ. આ મનના પરમાણુઓ દેખાતા નથી પણ ઇટ ઇઝ દેર. અને ફિફ્થ ઇઝ કારમાણ વર્ગણ. વોટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ અસ ઇઝ કારમાણ વર્ગણ ફોર ધ કરન્ટ ટોપિક. આ કારમાણ વર્ગણ શું છે? એ કારમાણ વર્ગણ એવા પુદ્ગલ પરમાણુઓ છે જેનાથી કર્મ બને છે. ખ્યાલ આવ્યો કે નહીં? કર્મ બને છે. હવે કારમાણ વર્ગણ શું છે, કર્મ શું છે, વી વિલ કમ ટુ ઓલ ઓફ ધેટ ઇન અ સેકન્ડ. સી, બિફોર વી ગો ફર્ધર, આઈ વોન્ટ ટુ ડિફરન્શિયેટ બિટવીન ધીઝ ફાઇવ ટાઈપ ઓફ જે પરમાણુ, જે પૂદગલ આપણે જોયા, આહાર વર્ગણ, તેજસ, કારમાણ, ભાષા અને મનો. સી, ઓલ ઓફ ધીઝ આર નોટ સેમ સાઇઝ ઓફ પૂદગલ. સેમ સાઇઝ મતલબ જે આપણે જોઈ શકીએ છીએ આ બોડી, ધોઝ આર વેરી કોર્સ પૂદગલ પરમાણુ. વેરી કોર્સ, કોર્સ એટલે કે ઇટ ઇઝ વેરી બિગ ઇન સાઇઝ, સો યુ કેન વેરી ઇઝીલી સી ધન. કારમાણ વર્ગણા, મનોવર્ગણા, ધીઝ આર વેરી વેરી ફાઇન પૂદગલ પરમાણુ. ખ્યાલ આવે છે? સો ફાઇન કે નન ઓફ અવર કરન્ટલી એક્ઝિસ્ટિંગ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેન સી ધન ઓર આઇડેન્ટિફાય ધન. ખ્યાલ આવે છે કે નહીં? એટલે હવે આનું એક્ઝિસ્ટન્સ કેવી રીતના પ્રૂવ કરવું વેન નન ઓફ ધ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ કેન બી ડન? See, I am a scientist myself, I am a chemist. અને by any of the existing scientific equipments, તમે આ બધા પરમાણુને જોઈ નથી શકતા. Even microscope, even scanning electron microscope, જે SEM કહે ને, ઝીણામાં ઝીણું જે જોઈ શકે એનાથી પણ આ પકડાતા નથી. સો આપણે જે સર્વજ્ઞ ભગવાને એમના જ્ઞાનમાં લોકાલોક જાણીને આ બધા પરમાણુ આપણને કીધા છે, we have to believe based on those facts. ખ્યાલ આવે છે કે નહીં? યુ હેવ ટુ બિલીવ બેઝ ઓન ધોઝ ફેક્ટ્સ. ચાલો આગળ વધીએ. હવે આપણે ઉપર શું જોયું કે સિદ્ધ ભગવાન છે, એ સિદ્ધ ભગવાન દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને ન કર્મથી રહિત છે. સિદ્ધ ભગવાન કેવા છે? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને ન કર્મથી રહિત છે. હવે જો આ ત્રણ શબ્દ જે આપણે જોયા, આ ત્રણ વર્ડમાં આ ભાવ કર્મ જે છે એ ભાવ કર્મ કોઈ પૂદગલ નથી, એ તો જીવના જ પરિણામ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ ભાવ કર્મ શું છે? જીવના પરિણામ છે. જીવના જે મોહ રાગ દ્વેષ આદિ ભાવ છે એને ભાવ કર્મ કહેવાય છે. આ દ્રવ્ય કર્મ શું છે? એ પૂદગલ પરમાણુ છે અને એ કારમાણ વર્ગણાથી બનેલા પૂદગલ પરમાણુ છે, રાઈટ? અને આ નવ કર્મ શું છે? એ પણ પૂદગલ પરમાણુ છે અને એ આહાર વર્ગણાથી બનેલા પૂદગલ પરમાણુ છે, કરેક્ટ? આટલું ખ્યાલ આવ્યો? સો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે જ્યારે કર્મની વાત કરીએ, જ્યારે કર્મ શબ્દ યુઝ કરીએ, તો કર્મને ઇમ્પ્લિસિટલી વી ઓલવેઝ મીન દ્રવ્ય કર્મ. ખ્યાલ આવ્યો કે નહીં? જો આપણે અહીંયા શું કહે છે, જો આપણે જ્યારે કર્મનો ઉલ્લેખ કરીએ ત્યારે દ્રવ્ય કર્મ વિશેની ચર્ચા છે એમ તમારે સમજી લેવું. ખ્યાલ આવે છે કે નહીં? જ્યારે જ્યારે કર્મ શબ્દ આવે, સી ફર્સ્ટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે કર્મ શબ્દ હેઝ અ વેરી બ્રોડ મીનિંગ. ઓલ ધ મીનિંગ ધેટ વી હેવ સીન સો ફાર, કર્મ ઓલ્સો મીન્સ એન એક્શન, કર્મ ઓલ્સો મીન્સ જીવના ભાવ, જેને ભાવ કર્મ કહેવાય. કર્મ કેન ઓલ્સો મીન ધીસ બોડી, જેને ન કર્મ કહેવાય છે. પણ વી આર નોટ ટોકિંગ અબાઉટ ઓલ ઓફ ધીઝ વેન વી ટોક અબાઉટ કર્મ ઇન જનરલ. જ્યારે કર્મ કરીને જનરલ શબ્દ યુઝ થાય ત્યારે વી આર ઓનલી ટોકિંગ અબાઉટ દ્રવ્ય કર્મ. ઇઝ ઇઝ ક્લિયર? આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ એવરીવન. કર્મ એટલે એક જાતના પૂદગલ પરમાણુ વિચ આર સો ફાઇન કે યુ કેનોટ કેપ્ચર ઇટ બાય એની એક્સપેરિમેન્ટ્સ, યેટ ધે એક્ઝિસ્ટ, ધે કો એક્ઝિસ્ટ એટ ધ સેમ પ્લેસ વેર જીવ ઇઝ એક્ઝિસ્ટિંગ. એને દ્રવ્ય કર્મ કહેવાય છે. આટલું ક્લિયર થયું? હવે જો આપણે આગળ જઈએ, જો અત્યાર સુધી આપણે એને જરા કર્મને એક ફાઉન્ડેશનથી આપણે એસ્ટાબ્લિશ કર્યા, હવે પહેલા આપણે એ જોઈએ કે આ કર્મ અને જીવ એને શું સંબંધ છે. રાઈટ, સો વોટ ઇઝ આર નેક્સ્ટ ટોપિક ધેટ વી વોન્ટ ટુ ડિસ્કસ? કર્મ અને જીવને શું સંબંધ છે? કર્મ અને જીવ અનાદિથી એકબીજા સાથે બંધાયેલી અવસ્થામાં જોવામાં આવે છે. જેવી રીતના કોઈ ખાણ હોય, ખાણ એટલે માઇન, કોઈ માઇન હોય, એ માઇનમાં ગોલ્ડના પાર્ટિકલ્સ રહેલા છે. ઇમેજિન કરો, ઇટ્સ અ ગોલ્ડ માઇન, બરાબર? ગોલ્ડ માઇનમાં દેર ઇઝ અ રો મિનરલ, એ મિનરલમાં ગોલ્ડ રહેલું છે. એની સાથે સાથે માટી પણ હોય, કાદવ પણ હોય, પાણી પણ હોય, બીજા એમ જ પતરા પણ હોય. રાઈટ, ઓલ ઓફ ધોઝ આર નોન રિલેવન્ટ, પણ યેટ દે આર ટાઈડ ટુ ગોલ્ડ. ક્યારથી છે એવી રીતના એ સિચ્યુએશનમાં? તો માઇનમાં ગોલ્ડ અનાદિકાળથી છે. કોઈએ પાસ્ટમાં અંદર માઇનમાં જઈને ગોલ્ડ નાખ્યું નથી, એ ગોલ્ડ ઇમ્પ્યોર અવસ્થામાં અનાદિકાળથી છે, બરાબર? એવી જ રીતે જીવ અને કર્મ એ અનાદિકાળથી એકબીજાને બંધાયેલી અવસ્થામાં છે. ખ્યાલ આવે છે કે નહીં? જીવ અને કર્મ એકબીજાને બંધાયેલી અવસ્થામાં અનાદિકાળથી છે. જો આને થોડુંક વધારે વિચાર કરીએ અને આપણા માઇન્ડમાં એને ઇલાબરેટ કરીએ, જો જીવ અને કર્મ અનાદિકાળથી બંધાયેલા ન હોય અને જીવ જો કર્મથી જુદો હોય, ઇમેજિન કરો કે જીવ એક સેકન્ડ પણ કર્મથી જુદો હોય તો જીવ એના પ્યોર ફોર્મમાં થઈ જાય. જેવી રીતના ગોલ્ડ માઇન્ડમાંથી એક સેકન્ડ પણ તમે બહાર કાઢો અને ઇમેજિન કરો કે એની આજુબાજુ પતરા માટી આદિ નથી, તો ગોલ્ડ ઓટોમેટિકલી પ્યોર થઈ ગયું કે નહીં? ગોલ્ડ ઓટોમેટિકલી પ્યોર થઈ ગયું, અને વન્સ પ્યોરિફાઈડ ઇટ કેનોટ ગો બેક ઇન ટુ ધ માઇન મિનરલ સ્ટેટ. ખ્યાલ આવ્યો કે નહીં? વન્સ ગોલ્ડ ઇઝ પ્યોરિફાઈડ તો પાછું કંઈ ઇમ્પ્યોર ફોર્મમાં જતું નથી. એવી જ રીતે જ્યારે આ જીવને આપણે કર્મથી જુદા પાડ્યો તો જીવ ઓટોમેટિકલી પ્યોર થઈ ગયો અને ઓટોમેટિકલી ભગવાન જેવો થઈ ગયો. હવે એકવાર ભગવાન થયા પછી કઈ જીવ પાછો ઇમ્પ્યોર અવસ્થામાં જતો નથી. એટલે એનાથી શું પ્રૂવ થયું? કે આ જીવ અનાદિકાળથી કર્મ સાથે બંધાયેલો છે અને અનાદિકાળથી જીવ ઇમ્પ્યોર અવસ્થામાં જ છે. કોઈ આર્ગ્યુ કરે કે ભાઈ એવું કદાચ પોસિબલ હોય કે પહેલા જીવ પ્યોર હોય અને પછી કદાચ એનામાં કર્મ આવીને બંધાઈ ગયા હોય. કેમ? જીવ પ્યોર છે, કર્મ તો ઉપરથી આવીને બંધાવવાનું છે, તો શું પ્રોબ્લેમ છે? એવું કદાચ થઈ ગયું હોય, પણ ના, એવું જો પોસિબલ નથી, ઇમેજિન કરો. કેમ કે જો એવું પોસિબલ હોય તો એમ પણ આર્ગ્યુ થઈ શકે કે જો સપોઝ આપણે અત્યારના વર્તમાનમાં કર્મથી બંધાયેલા છે, કોઈ આર્ગ્યુ કરે છે કે ભાઈ એટ સમ ટાઈમ ઇન ધ પાસ્ટ જીવ પ્યોર હતો અને કર્મ પાછળથી આવીને એની સાથે બંધાઈ ગયા, તો યુ કેન ઓલ્સો આર્ગ્યુ કે એટ સમ ટાઈમ ઇવન ઇન ફર્ધર પાસ્ટ એ જીવ કદાચ પાછો કર્મથી બંધાયેલો હોય. ખ્યાલ આવે છે કે નહીં? દેન યુ વિલ ગો ઇન અ સાયક્લિકલ આર્ગ્યુમેન્ટ કે વર્તમાનમાં જીવ કર્મથી બંધાયેલો છે, એની પહેલા સમબડી ઇઝ આર્ગ્યુઇંગ કે જીવ વોઝ પ્યોર, તો એની પહેલા વી કેન આર્ગ્યુ કે જીવ વોઝ અગેન ઇમ્પ્યોર, તો ઇમ્પ્યોરમાંથી પ્યોર થયો અને પ્યોરમાંથી વળી પાછો ઇમ્પ્યોર થઈ ગયો. દેટ મીન્સ કે જીવ વર્તમાનમાં સંસારી છે અને ભગવાન થઈ જાય અને ભગવાન થઈને પાછો સંસારમાં આવી જાય, એવું તો પોસિબલ નથી. ખ્યાલ આવે છે ને? એવું તો પોસિબલ નથી. માટે એનાથી શું પ્રૂવ થયું? ઇટ પ્રૂવ્સ કે જીવ અને કર્મ અનાદિકાળથી એકબીજા સાથે બંધાયેલા છે, અનાદિકાળથી એકબીજા સાથે બંધાયેલા છે. આ સંબંધ કોઈએ કરાવ્યો નથી, જીવનો અને કર્મનો આવો સંબંધ કોઈએ કરાવ્યો નથી. અનાદિકાળથી બંધાયેલા છે અને યુનિડાયરેક્શનલ એક જ દિશામાં જાય છે. ક્યારેક તો જીવ પોતાનો પુરુષાર્થ કરીને, ભેદ વિજ્ઞાન કરીને, પોતાના આત્માને પ્યોરિફાય કરીને કર્મ અને જીવને જુદા પાડી શકે છે. એકવાર જુદા પડ્યા પછી હવે જીવ હંમેશા પ્યોર રહે છે, એને વળી પાછો કર્મ ઇમ્પ્યોર કરી શકતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો આનાથી શું પ્રૂવ થયું કે કર્મ અને જીવ એકબીજા સાથે બંધાયેલા છે ત્યારે જીવ ઇમ્પ્યોર છે. ફરીથી ધ્યાનમાં શું રાખવાનું કે કર્મ જીવને કંઈ કરી શકતો નથી, એટલે જીવ પોતે જ ત્યારે ઇમ્પ્યોર હતો અને કર્મ એની સાથે બંધાયેલા હતા. હવે જીવ પોતાની જાતને જ પ્યોરિફાય કર્યું તો કર્મ અને જીવ છૂટા જુદા પડી ગયા અને હવે જીવ પ્યોર જ રહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, હવે આપણે હજી આગળ જઈને બીજો વિચાર કરીએ કે આ કર્મ જે છે એ કર્મ જે દ્રવ્ય કર્મ એટલે પૂદગલ પરમાણુ છે એ કેટલા છે? કેટલા છે? તો પ્રત્યેક જીવ સાથે અનંત કર્મ પરમાણુનો બંધ થયેલો છે. બરાબર, જો આપણે અમુક ગ્લિમ્સ જોઈએ છે અને હજી વધારે ડિટેલમાં જયતીબેન કરાવશે જ, પણ આપણે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કવર કરી લઈએ છીએ જેનાથી આપણને કર્મના બેઝિક્સ થોડા ક્લિયર થઈ જાય અને પછી આગળ તો એનાથી વિશેષ જયતીબેન કરાવવાના જ છે. જો દરેક જીવને અનંત કર્મ પરમાણુનો બંધ થયેલો છે, એનો શું મતલબ છે કે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ એક જીવ સાથે અનંત કર્મ પરમાણુ બંધાયેલા છે. એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ એક જીવ સાથે એક કર્મ બંધાયેલું છે એવું નથી, અનંત પરમાણુઓ બંધાયેલા છે. આ કર્મની જેટલી ડિટેલ જાણકારી આપણા શાસ્ત્રમાં લખી છે, એટલું બ્યુટિફુલ વર્ણન છે, એટલું બ્યુટિફુલ વર્ણન છે કે આપણને થાય કે વાવ, કર્મની પણ કેટલી સિસ્ટમેટિક વ્યવસ્થા છે. ખ્યાલ આવે છે કે નહીં? એવું રેન્ડમ નથી કે ભાઈ કર્મ જીવ સાથે આવીને બંધાઈ ગયા, હવે એને મરજી થઈ ત્યારે છૂટી ગયા, એને મરજી ન થાય ત્યાં સુધી બંધાયેલા રે. કર્મમાં કોઈ મરજી ચાલતી નથી કેમ કે એમાં કોઈ જ્ઞાન નથી. ખ્યાલ આવે છે? કર્મને તો કોઈ જ્ઞાન છે નહીં, કર્મ પોતાની યોગ્યતાથી ભલે પરિણમે છે પણ એને જ્ઞાન થઈને વિચારશીલ થઈને વિચાર કરે કે ભાઈ મારે જીવને દુઃખી કરવો છે, આ જીવ અત્યારના અશુદ્ધ અવસ્થામાં છે એટલે મારે એની સાથે બંધાયેલા રહેવાનું છે, હવે પેલા જીનેન્દ્ર ભગવાન છે શુદ્ધ થઈ ગયા માટે હવે મારે એમનાથી છૂટવાનું છે, એવો કંઈ કર્મને વિચાર શક્તિ નથી. એવું હોવા છતાં કર્મની અવસ્થા એમ જ બદલાય છે કે જ્યારે જ્યારે જીવનું જેવું પરિણમન થાય છે ત્યારે ત્યારે કર્મમાં એવા ફેરફાર થઈ જાય છે. ખ્યાલ આવે છે ને? જો આ અમુક વસ્તુ એવી જ કોઇન્સિડેન્ટલ છે, એવી જ કોઇન્સિડેન્ટલી થાય છે કે જ્યારે જ્યારે જીવમાં અમુક પરિણમન થાય ત્યારે ત્યારે કર્મમાં એવા ફેરફાર થયા કરે છે, એવા ફેરફાર કર્મમાં થયા કરે છે. તો જો એક જીવ સાથે અનંત કર્મ પરમાણુઓ બંધાયેલા છે, અનંત એટલે કેટલા અનંત? કેટલા અનંત? કે આ વિશ્વમાં જેટલા અનંત જીવ છે એના કરતા પણ અનંત ગણા પરમાણુઓ એક જીવ સાથે બંધાયેલા છે. ખ્યાલ આવે છે કે? ફરીથી, આ વિશ્વમાં જેટલા અનંતાનંત જીવ ભરેલા છે, કેટલા અનંતાનંત છે? કે અનંત કાળ સુધી તમે વયા જાઓ. આપણે એવો સિદ્ધાંત છે કે 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય જ છે. બરાબર, એટલે 8 સમયને ઇગ્નોર કરો ફોર અ સેકન્ડ, 6 મહિનામાં 608 જીવ મોક્ષ જાય છે. એટ ધ સેમ ટાઈમ એટલા જ ટાઈમમાં 608 નિગોદમાંથી બહાર આવે છે અને ઇટ્સ અ યુનિડાયરેક્શનલ ફ્લો કે નિગોદમાંથી બહાર આવ્યા કરે છે, સિદ્ધમાં જયા કરે છે. હવે 6 મહિના 6 મહિના 6 મહિના કરીને જતા જાઓ 608 608 એડ કરતા જાઓ, 608 એડ કરતા કરતા અનંત કાળ વયો જાય તો અનંત જીવ મોક્ષમાં વયા જશે કે નહીં? અનંત જીવ નિગોદમાંથી નીકળશે અને અનંત મોક્ષમાં વયા જશે. ઇવન ધેન દેટ ફ્રેક્શન ઇઝ સો સ્મોલ કમ્પેર્ડ ટુ ધ ટોટલ નંબર ઓફ જીવ ઇન નિગોદ એન્ડ સિદ્ધ, કે ઇટ ઇઝ ઇનસિગ્નિફિકન્ટલી સ્મોલ કમ્પેર્ડ ટુ ધ ટોટલ. એટલે એમ કહેવાય કે એઝ ઇફ જે અનંત સિદ્ધમાં ગયા ઇટ ઇઝ ઓલમોસ્ટ નેગ્લિજિબલ કમ્પેર્ડ ટુ ધ ટોટલ, માટે ઓછા થયા જ નથી. ખ્યાલ આવે છે ને? એમ કહેવાય. એટલે અનંત કાળ વયો જશે તો પણ નિગોદમાંથી ક્યારે જીવ ઓછા નહીં થાય, અને સિદ્ધમાં ક્યારે વધી નહીં જાય, બિકોઝ દેટ ઇન્ક્રીઝ ઇઝ સો સ્મોલ કે ઇટ ઇઝ ઇનસિગ્નિફિકન્ટ. ખ્યાલ આવ્યો કે નહીં? તો એટલા બધા જીવ આ વિશ્વમાં છે. આપણે તો વાત શું કરવી છે, એ જેટલા જીવ છે એના કરતા પણ અનંત ગણા વધારે કર્મના પરમાણુ એક જીવ સાથે બંધાયેલા છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ વિશ્વમાં કર્મ પરમાણુઓ કેટલા? એક જીવ સાથે જો આટલા અનંતાનંત પરમાણુ બંધાયેલા છે તો આખા બધા વિશ્વના પરમાણુ, વિશ્વના બધા જ જીવ લઈ લો, એની સાથે કેટલા બધા પરમાણુ બંધાયેલા હશે, બરાબર? અને એવા પણ કર્મના પરમાણુ હજી અવેલેબલ છે સ્ટોકમાં, જે બંધાવવા માટે તૈયાર છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના ઇમેજિન કરો કે ભાઈ આપણે કોઈ મોલમાં જઈએ, ડી માર્ટ કે ક્યાંય આપણે જઈએ સ્ટોરમાં, અને ત્યાંથી આપણે કંઈક શુગર કે કોઈ વેજીટેબલ સોપ કે કંઈ લાવવું હોય, બરાબર? તો ત્યાં તો એની પાસે ગોડાઉનના ગોડાઉન ભરેલા હોય ને, એમાંથી આપણે એક બે લઈ આવીએ અને આપણા ઘરે રાખીએ, તો એની પાસે કેટલું છે? ગોડાઉનમાં ભરેલું છે, અવેલેબલ ટુ બી પિક્ડ અપ બાય અધર કસ્ટમર્સ. ખ્યાલ આવ્યો કે નહીં? એવી જ રીતે મારી સાથે અનંત કર્મ પરમાણુ બંધાયેલા છે, તમારી સાથે અનંત કર્મ પરમાણુ બંધાયેલા છે, બધા જીવો સાથે અનંત બંધાયેલા છે. તો પણ જેટલા બંધાયેલા છે એના કરતા વધારે અનંત સ્ટોક અવેલેબલ છે અહીંયા વાતાવરણમાં આપણી આજુબાજુ, રેડી ટુ બી પિક્ડ અપ બાય જીવ. ખ્યાલ આવે છે કે નહીં? જો આ બહુ બધા અનંત શબ્દ આપણે જોઈ લીધા, થોડો ઓર્ડર લખી ક્રમ કરીએ એટલે આપણે જ્ઞાનમાં ખ્યાલ આવે. જો જીવ અનંત, એ અનંત કરતા અનંત ગણા વધારે પરમાણુ, કર્મ પરમાણુ એક જીવ સાથે બંધાયેલા છે, એના કરતા પણ અનંત ગણા વધારે અવેલેબલ છે વાતાવરણમાં ટુ બી પિક્ડ અપ બાય જીવ. કોઈ પણ જીવ રાગ દ્વેષના પરિણામ કરે, અને રાગ દ્વેષના પરિણામ કરે એટલે એને નવા કર્મ પરમાણુ બંધાય છે. ખ્યાલ આવે છે? એને બંધ કહેવાય છે. બંધ એટલે શું? કે જે પરમાણુ વાતાવરણમાં હતા એ ત્યાંથી આવીને જીવ સાથે બંધાઈ ગયા, જીવ સાથે બંધાઈ ગયા, એને બંધ કહેવાય છે. હવે જો આ જીવ સાથે કર્મ પરમાણુ બંધાયા એમ કહેવું પણ એક ઉપચાર છે, ઇટ ઇઝ જસ્ટ અ ફોર્માલિટી. એકચ્યુઅલી કર્મ જીવ સાથે બંધાતા જ નથી. જો ધ્યાનથી સાંભળજો, નહીં તો કન્ફ્યુઝ થઈ જશો. ધ્યાનથી સાંભળજો. જેવી રીતના કોઈ એક માટીનો પિંડ છે, જેવી રીતના આપણે, હા, ઇમેજિન કરો, એક્ઝામ્પલ લઈએ કે આપણે વોલ પર પ્લાસ્ટર કરીએ ને, આપણા ઘરે વોલ પર પ્લાસ્ટર કરીએ તો એમાં શું થાય છે કે વોલ ઉપર થોડુંક તો સિમેન્ટ છે, પહેલેથી છે. પહેલા ઓલા બ્રિક્સ હતા, એ બ્રિક્સ પર આપણે પહેલા સિમેન્ટ લગાવ્યું, બરાબર? હવે આપણે નવું સિમેન્ટ લીધું અને વોલ પર જોરથી નાખ્યું તો જે નવા સિમેન્ટના પરમાણુ છે એ ઓલા વોલ પર જે સિમેન્ટ છે એની સાથે જઈને સ્ટિક થઈ જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? નવા પરમાણુઓ વોલ પર રહેલા પરમાણુ સાથે જઈને સ્ટિક થઈ જાય છે. એવી જ રીતે આ વાતાવરણમાં જે કર્મના માટે રેડી સ્ટોક છે, જીવ અહીંયા કંઈક ભાવ કરે ત્યારે રેડી સ્ટોક ત્યાંથી આવીને અહીંયા જે બીજા કર્મના પરમાણુ પહેલેથી હતા એની સાથે આવીને સ્ટિક થઈ જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જીવ સાથે ઓલરેડી તો કર્મ પરમાણુ છે કે નહીં? જો જીવ સાથે છે, જીવની સાથે બંધાયેલા નથી, દે આર બોથ સુપર ઇમ્પોઝિંગ એટ ધ સેમ લોકેશન. ખ્યાલ આવ્યો કે નહીં? પણ એ કર્મની ને જીવની એવી જ વ્યવસ્થા છે કે જ્યાં જ્યાં જીવ જાય ત્યાં ત્યાં કર્મ સાથે જાય છે. જેવી રીતના મેં હાથ હલાવ્યો, આ હાથ હલાવ્યો તો એટ ધ સેમ ટાઈમ ત્યાંના આત્માના પ્રદેશોનું હલનચલન થયું ને, તો ત્યાં રહેલા કર્મ પરમાણુનું પણ હલનચલન થયું. ખ્યાલ આવે છે કે નહીં? જ્યાં જ્યાં આત્માના પ્રદેશ હલે ત્યાં ત્યાં કર્મ પરમાણુઓ પણ હલે છે. હવે જ્યારે જીવમાં કંઈ રાગ દ્વેષના પરિણામ થયા તો વાતાવરણમાં જે કર્મ પરમાણુઓ હતા એ આવીને પેલા જૂના કર્મ પરમાણુઓ સાથે ચીપકી ગયા અને એમ કરીને એક કર્મ શરીર, આ જેવી રીતના આપણું શરીર છે ને એને ઔદારિક શરીર કહેવાય. પછી આપણે તેજસ શરીરની વાત થઈ, એ તેજસ પરમાણુઓ પણ અહીંયા છે જે એકબીજાથી ચીપકીને તેજસ શરીર બનાવે છે, અને કર્મ પરમાણુઓ પણ અહીંયા છે જે એકબીજાથી ચીપકીને કારમાણ શરીર બનાવે છે. એકચ્યુઅલી અહીંયા ત્રણ શરીર છે, આપણને એક જ દેખાય છે, પણ તેજસ શરીર ને કારમાણ શરીર પણ અહીંયા છે જીવના પ્રદેશોમાં જ. ખ્યાલ આવે છે કે નહીં? તો કારમાણ શરીરમાં બીજા કર્મ પરમાણુ આવીને ચીપકી ગયા એને કહેવાય બંધ. ખ્યાલ આવ્યો? બંધ, બંધ એટલે બંધાઈ ગયા. અને એટ ધ સેમ ટાઈમ અમુક જે જૂના પરમાણુઓ હતા, જે પહેલેથી હતા, એ જૂના પરમાણુ વિખૂટા પડી ગયા, જેને કહેવાય છે ઉદય. વિખૂટા પડી ગયા એટલે નીકળી ગયા, છૂટી ગયા. ખ્યાલ આવે કે નહીં? જેવી રીતના પેલું સિમેન્ટ આપણે માર્યું તો સિમેન્ટ મારતા અમુક પરમાણુ ખરી જાય છે, આ નવા જેને ચીપકી જાય છે, તો નવા ચીપકતા જાય ને જૂના ખરતા જાય, ચીપકતા જાય ને ખરતા જાય. તો ત્યાં તો આપણું પર્પઝ શું છે? વોલને થીક કરવાનું, એટલે આપણે વધારે વધારે નાખીએ છીએ અને જૂના ઓછા ખરે છે. જ્યારે અહીંયા શરીરની સાથે અનંત કર્મ પરમાણુઓ છે, તો જેટલા નવા આવે છે એટલા જૂના કરતા જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જેટલા જેટલા નવા આવતા જાય એટલા એટલા જૂના કરતા જાય છે. એમ કરીને જીવ સાથે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ અનંત પરમાણુ જ કર્મના બંધાયેલા હોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? અનંત એટલે અનંતાનંત, કોઈ કાઉન્ટિંગ નથી. અનંત પરમાણુ આવે છે, સ્મોલર અનંત આવે છે, બિગર અનંત અહીંયા પડેલો છે અને સ્મોલર અનંત ખરી જાય છે. તો વોટ ઇઝ કમિંગ ઇન ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ વોટ ઇઝ ગોઈંગ આઉટ, એટલે ઓવરઓલ ઇટ રિમેન્સ ધ સેમ. પણ એટ ધ સેમ ટાઈમ અહીંયા જે એક આખો કોઠો ભરેલો છે કે નહીં, અહીંયા કર્મનો આખો એક ભંડાર છે, આખો એક ગોડાઉન છે, એની અંદર ઓલવેઝ અનંતાનંત કર્મ પરમાણુઓ રહેલા છે. બરાબર? હવે આ કર્મ પરમાણુ આવ્યા અને ગયા, તો એમાં જીવને સુખ દુઃખનો સંબંધ શું થયો? ખ્યાલ આવે કે નહીં? જેવી રીતના આપણું ઘર છે, આપણા ઘરમાં વિન્ડોઝ ખુલ્લી છે તો અહીંયાથી હવા આવી, અહીંયાથી હવા બહાર નીકળી ગઈ, તો એને અને મારા ઘરને શું લાગે વળગે? કાંઈ ન કનેક્શન થાય કે નહીં? હા, હવા આવે છે અને જાય છે. એવી જ રીતે આ જીવમાં એ પરમાણુ આવ્યા અને વયા ગયા, એનાથી એકચ્યુઅલી જીવને કાંઈ જ ખરાબ કે સારું થતું નથી. પણ જ્યારે જ્યારે જીવને રાગ દ્વેષના પરિણામ થાય છે, ત્યારે ત્યારે કર્મમાં આવું આવવું જવું થાય છે. માટે એ રાગ દ્વેષના પરિણામનો આરોપ પેલા કર્મને આપી દેવામાં આવે છે. હમણાં આપણે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ભણ્યા ને, નિમિત્ત ને ઉપાદાન, તો જીવના પરિણામોનું પોતામાં થવું એ ઉપાદાન, અને કર્મનું આવવું કે કર્મનું ખરવું એને કહેવાય નિમિત્ત. ખ્યાલ આવે છે ને? એ ખરેખર કર્મ જીવમાં કંઈ કરતા નથી, પણ કર્મનું જે પરિણામન થાય છે એ પરિણામન પર જીવના પરિણામનો આરોપ આપી દેવામાં આવે છે. હવે એ આરોપ આપી દેવામાં આવે છે એને, આજે બહારમાં સંસારી જીવો છે એને કાંઈ જૈન ધર્મના સિદ્ધાંત ખબર નથી, ક્યારે કાંઈ વાંચ્યું નથી, કોઈ જાણ્યું નથી, હવે જાણ્યું નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ ખબર નથી, એટલે સાંભળેલી વાત હોય ને એને જ સાચી માની લે. આપણે જેવી રીતના પેલા વોટ્સએપ પર ફોરવર્ડ આવે ને, તો એ વોટ્સએપ પર ફોરવર્ડ જે આવે એને આપણે સાચું અસેસ કર્યા વગર કે ભાઈ સાચું છે કે ખોટું, આપણે માની લઈએ કે હા ભાઈ આમ જ છે. એવી રીતના મિથ્યા દ્રષ્ટિ જીવની હાલત છે. શું હાલત છે મિથ્યા દ્રષ્ટિ જીવની? કે કોઈ કાંઈક નાના નાના ક્યાંક તો શાસ્ત્રના વાક્ય સાંભળેલા હોય અને એને જે સાચા માની લે, વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ધ પ્રોપર કોન્ટેક્સ્ટ, કે વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ, અને જીવ ભૂલમાં, વધારે ભૂલમાં, ઊંડામાં ઉતરી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? ફરીથી આપણે થોડું રિવાઇઝ કરીએ. આજે શું જોયું? કર્મ જીવને કાંઈ જ કરી શકતું નથી. જીવ જુદું છે, કર્મ જુદા છે. જીવ એ જીવ દ્રવ્ય છે, કર્મ તે પૂદગલ દ્રવ્ય છે. જીવ એક ઇન્ડિવિજ્યુઅલ, એક સિંગલ એન્ટિટી છે. કર્મ એ સિંગલ એન્ટિટી નથી, સિંગલ પૂતગલ દ્રવ્ય નથી, એ પૂતગલોનું એક પ્રકારનું કોમ્બિનેશન છે જેને કારમાણ વર્ગણા કહેવાય છે. એ પૂતગલોનું કોમ્બિનેશન જેવી રીતના પૂતગલની બેઝિક પ્રોપર્ટી શું છે કે જોડાય છે અને જુદા પડે છે, પૂતગલ સ્કંદ બને છે, કોમ્બિનેશન બને છે અને જુદા પડે છે, એવી જ રીતે એ કારમાણ વર્ગણાના પૂતગલ સ્કંદો આ આત્મા સાથે બીજા જે કારમાણ કર્મના પૂતગલ પરમાણુઓ છે એની સાથે જોડાય છે અને જુદા પડે છે. જે જોડાય છે એને બંધ કહેવાય છે, જે જુદા પડે છે એને ઉદય કહેવાય છે. કર્મમાં જે બંધ અને ઉદય થાય છે એ કર્મની ક્રિયાઓ છે, અને જીવમાં જે રાગ દ્વેષના પરિણામ થાય છે એ જીવના ભાવ છે. જીવના ભાવ અને કર્મને નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલે કો ઇન્સિડેન્ટલ અકરન્સ એટ ધ સેમ ટાઈમ, ખ્યાલ આવે છે કે નહીં? જીવના ભાવ અને કર્મ કો ઇન્સિડેન્ટલી દે હેપન એટ ધ સેમ ટાઈમ, પણ અધરવાઇઝ દે હેવ નો કનેક્શન વિથ ઇચ અધર. જ્યાં આપણે આટલું ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ ધ્યાનમાં રાખશું તો હવે આગળ કર્મની થિયરી આપણને સમજવી બહુ ઇઝી છે, બહુ ઇઝી. ખ્યાલ આવે છે કે નહીં? પછી ભલે ને શાસ્ત્રમાં ગમે તેવા સ્ટેટમેન્ટ કહી છે, કર્મ જીવને એટલા ભારી પડે છે, પેલા નિદ્ધતી નિકાચિત કર્મ હોય છે જે જીવને ભોગવે જ છૂટકો, એનાથી જીવ દુઃખી થાય છે, આમ થાય છે. ફંડામેન્ટલ પ્રિન્સિપલ આપણે શું જોઈ લીધો? કર્મ જીવને હેરાન કરતું જ નથી. તો પછી વિચાર કરવાનો કે ભાઈ તો આવું સ્ટેટમેન્ટ શું કામ કીધું? એ સ્ટેટમેન્ટ ખાલી ઉપચારથી કીધું કે અમુક સિચ્યુએશનમાં જીવ જેવા પરિણામ કરે છે એવા પરિણામમાં જીવને જેવા નિમિત્તથી કર્મ બંધાઈ જાય છે, તો એવા પરિણામના ફળ પણ જીવને મળે જ છે. કયા પરિણામના? કર્મના ફળ મળે છે એમ નહીં, જીવને પોતાના પરિણામના ફળ મળે છે. તો હવે જીવે શેનું ધ્યાન આપવું જોઈએ? કયા કર્મ બંધાય છે એનું ધ્યાન ન આપવું જોઈએ, જીવના કેવા પરિણામ થાય છે એના પર ધ્યાન આપવું જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? સી, દરેક જીવે પોતાના પરિણામની ખૂબ સંભાળ લેવી જોઈએ. જેવા આપણા પરિણામ થાય છે એવા જ આપણને દોષ લાગે છે. કર્મને હવે સાઈડ પર મૂકો, જેવા આપણા પરિણામ થાય છે એવા જ જીવને દોષ લાગે છે, એટલો જ જીવ દુઃખી થાય છે. જેવા પરિણામ થાય છે વર્તમાનમાં એટલો તો દુઃખી થાય જ છે, ફ્યુચરમાં પણ એ પરિણામને કારણે જીવ દુઃખી થાય છે, કેમ કે ફ્યુચરમાં જીવને એવા જ સંયોગો મળે છે. કર્મને કારણે મળે છે એમ નહીં, જીવને પોતાના જ સંયોગોને કારણે એવા દુઃખ ભોગવવા પડે છે. ખ્યાલ આવે છે કે નહીં? કોઈ અન્ય દ્રવ્ય જીવને દુઃખી સુખી કરાવવા માટે સમર્થ નથી. તો આજો આ જીવ આ કર્મના સિદ્ધાંતો વાંચીને આપણે શું ફાયદો કાઢશું? આપણે આનાથી ફાયદો શું કાઢશું? સૌથી પહેલો તો ફાયદો એ કાઢશું કે જીવને દરેક પદાર્થની સ્વતંત્રતાનો ખ્યાલ આવે. ઉપચારથી ભલે આપણે એમ કહીએ, કેઝ્યુઅલી ભલે એમ કહીએ કે ભાઈ કર્મ એ જીવને હેરાન કર્યો, કેઝ્યુઅલી કેવી વસ્તુ જુદી વાત છે. જેવી રીતે આપણા ઘરે ગેસ્ટ આવે તો આપણે કહીએ ને, હા આવજો આવજો ફરીથી આવજો, એનો મતલબ શું છે? આપણે ખ્યાલમાં શું રાખીએ છીએ? ભાઈ તમે ભલે પધાર્યા આજે, પણ હવે યથાયોગ્ય ટાઈમે આવજો, ફરીથી આવજો. એટલે પછી આપણે એમ પણ કહીએ, અચ્છા આટલું જલ્દી જવું છે? તો આટલું જલ્દી જવું છે એટલે શું આપણે એમને ઘરે જ રાખી મૂકવા છે? એવું પણ નથી ને. આ તો અંદર માનવાની વસ્તુ જુદી છે અને બોલવાની વસ્તુ જુદી છે. સામેવાળા ગેસ્ટ પણ સમજી જાય છે કે ભાઈ આ શું કહેવા માંગે છે. ભલે આપણને કે આવજો આવજો, એનો મતલબ કે હા આપણને આવકારે છે, પણ ભાઈ યથા યોગ્ય ટાઈમે આવજો, વારે ઘડીએ નહીં આવતા. ખ્યાલ આવે છે કે નહીં? એવી જ રીતે અહીંયા જ્યાં એમ કહેવામાં આવે કે ભાઈ જીવ અને કર્મનો બંધ થાય છે, એનો મતલબ શું સમજવો? કે ભાઈ જીવ જુદો છે, કર્મ જુદો છે. કર્મમાં પોતાના સ્પર્શ ગુણને કારણે બંધ થાય છે, જીવમાં તો સ્પર્શ ગુણ જ નથી, તો જીવ અને પૂતગલનો બંધ કેવી રીતના થાય? ખ્યાલ આવે છે ને? તો જીવને પૂતગલનો બંધ તો થતો જ નથી, બેવ ખાલી એક ક્ષેત્રમાં સેમ સ્પેશિયલ કોઓર્ડિનેટ્સમાં આવીને રહે છે. ખ્યાલ આવ્યો? આ પહેલો સિદ્ધાંત. શું પહેલો સિદ્ધાંત? કે જીવ અને કર્મ બે જુદા જુદા છે અને એકબીજાને કાંઈ કરી શકતા નથી, એ આપણને જાણીને ફાયદો થયો. બીજો આપણને શું ફાયદો થશે કે જો જીવના પરિણામ છે ને ઘણા જાતના છે, ઘણા જુદી જુદી જાતના જીવના પરિણામો છે. જીવના પરિણામ જ્ઞાન કરવાના છે, તો જ્ઞાનમાં ઓછું જ્ઞાન કરે છે, વધારે જ્ઞાન કરે છે, ખ્યાલ આવ્યો કે નહીં? અથવા તો ઘણીવાર એને જ્ઞાન પૂરેપૂરું ખીલી જાય છે, અથવા ઘણીવાર અજ્ઞાનમાં રહી જાય છે. અજ્ઞાન એટલે કે જે વસ્તુ જાણવાની હતી એનાથી ઊંધી વસ્તુ જાણે છે, જે વસ્તુને જેવી સમજવાની હતી એનાથી ઊંધું સમજે છે. હવે આ બધા જ ભાવોને જીવના ભાવ, જીવના ભાવ એમ જ કહેતા રહેશું તો ક્લેરિટી કેવી રીતના આવે, ડિટેલમાં કેવી રીતના જવાય, ખ્યાલ આવે છે કે નહીં? જો જીવના પરિણામ એ ખાલી પરિણામ ભાવ તરીકે જેને એક્સપ્લેન કરાય છે એને વધારે ડિટેલમાં જઈને આપણે એક્સપ્લેન નથી કરી શકતા, કેમ કે એબસ્ટ્રેક્ટ વસ્તુ છે, ખ્યાલ આવે છે કે નહીં? જ્યારે કે આ કર્મ કેવું છે, ક્વોન્ટિટેટિવ વસ્તુ છે. એ કર્મ શું છે? ક્વોન્ટિટેટિવ છે, એટલે કર્મના મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સથી, એના ક્વોન્ટિટેટિવ ઓપરેશન્સથી આપણે જીવના ભાવોને એક્સપ્લેન કરી શકીએ છીએ, ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના આપણે એમ સમજો કે કોઈક વસ્તુને એક્સપ્લેન કરવી હોય, કોને એક્સપ્લેન કરવી છે કે ભાઈ આ જેવી રીતના કે એમ સમજો કોઈ એવી વસ્તુ હોય કે જેને એક્સપ્લેન કરે, સમુદ્રમાં કેટલું પાણી, ઓશનમાં પાણી કેટલું છે, કેવી રીતના એક્સપ્લેન કરો આવી વસ્તુને કે જે એટલું હ્યુમંગસ છે, એટલું એબસ્ટ્રેક્ટ છે કે તમે એક્સપ્લેન ન કરી શકો, તો હવે કેવી રીતના એક્સપ્લેન કરો? તો એને કોઈ બીજી વસ્તુ સાથે કોરિલેટ કરીને એક્સપ્લેન કરે. કેવી રીતના એક્સપ્લેન કરો કે ભાઈ આખી દુનિયા જે છે એ દુનિયાનો સરફેસ એરિયા જે છે એમાંથી 97% એરિયા ઇઝ ઓક્યુપાઈડ બાય ઓશન, 97% પાણી છે, ખ્યાલ આવે છે કે નહીં? 70% પાણી છે. હવે એમાંથી પણ વળી પાછું 97% ઓશનનું વોટર છે, તો કેવી રીતના એક્સપ્લેન કર્યું કે ભાઈ દુનિયાના માપથી સરફેસ એરિયાથી એક્સપ્લેન કર્યું. એવી જ રીતે અહીંયા જીવના પરિણામ, એ જીવના પરિણામ એબસ્ટ્રેક્ટ વસ્તુ છે, એને સમજાવી શકાતી નથી, તો કેવી રીતના સમજાવાય? કે કર્મના નામથી એને સમજાવવાની પદ્ધતિ છે. જેવી રીતના આપણે જોયું ને જ્ઞાનના ઘણા બધા પરિણામ, પછી જીવના જે રાગ દ્વેષના ભાવ છે એમાંય ઘણા બધા પરિણામ છે. કોઈને ગુસ્સો આવે છે, કોઈને લોભ થાય છે, કોઈને ઈગો આવે છે, કોઈને બહુ શ્રુડનેસ છે એના માઇન્ડમાં, કોઈને બીજા ફિલિંગ્સ કેટલા બધા જાતના છે, ખ્યાલ આવે છે ને? એંગર, ડિસીટ, આપણે ઓલા વોટ્સએપ પર ઇમોજીસ કેટલા બધા નાખીએ ફિલિંગ્સના, તો એકચ્યુઅલ ભાવોમાં ફિલિંગ્સ કેટલા બધા હશે વિચાર કરો. હવે એ બધાને કેવી રીતના સમજાવવા કે જીવના ભાવ, જીવના ભાવ એમ જ કહેતા રહીએ તો સમજાવી શકાતું નથી. એટલે કર્મમાં જે ફેરફાર થાય છે, કર્મના જે જુદા જુદા પ્રકાર છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની આદિ, એમાં મોહનીયમાં બી પણ ચારિત્ર મોહની, દર્શન મોહની, આ બધા જુદા જુદા નામથી જીવના પરિણામોને સમજાવવાની પદ્ધતિ છે, ખ્યાલ આવે છે કે નહીં? આ બધા નામ તો મેં ખાલી લીધા, હજી જયતીબેન નેક્સ્ટ ક્લાસમાં આગળ બહુ ડિટેલમાં લેવાના છે, પણ કર્મથી જીવના પરિણામોને સમજાવવાની પદ્ધતિ છે, બરાબર? ત્રીજું આપણે શું જોયું? જો પહેલું શું જોયું? જીવ જુદો છે, કર્મ જુદા છે અને બે એકબીજાથી સ્વતંત્ર છે. બીજું શું જોયું? કર્મથી જીવના પરિણામોને સમજાવવાની પદ્ધતિ છે. ત્રીજું શું જોયું? કર્મ જુદા જુદા જાતના છે, શરીરના પરમાણુ જે છે આને પણ ન કર્મ કહેવાય છે, જીવના ભાવ છે એને પણ ભાવ કર્મ કહેવાય છે, પણ જ્યાં કર્મ શબ્દ વાપરવામાં આવે ઇન જનરલ તો એને આ દ્રવ્ય કર્મ, જે કારમાણ વર્ગના જે કર્મ પાર્ટિકલ્સ એને કર્મ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ દ્રવ્ય કર્મ, ખ્યાલ આવે છે કે નહીં? દ્રવ્ય કર્મ. અને લાસ્ટ બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જ્યારે આ કર્મ થિયરી આપણે ભણતા હોઈએ તો આપણે ફોકસમાં શું રાખવાનું, આપણે સમજવાનું શું કે ભાઈ આ કર્મની વાત સમજાવીને છેવટે મને મારા જીવના પરિણામોને સમજાવવાની કોશિશ કરવામાં આવે છે. તો જીવ જુદો છે, કર્મ જુદા છે, જીવ પોતાના પરિણામને કરે છે, કર્મ એના પરિણામને કરે છે. પણ જેવી રીતના આપણા બોડીમાં ફીવર હોય તો થર્મોમીટર નાખીને થર્મોમીટરના ટેમ્પરેચરથી બોડીમાં કેટલું ફીવર છે એ બતાવવામાં આવે છે. એવી જ રીતે અહીંયા કર્મમાં કેટલા ડિગ્રી છે, શું વેરિએશન છે એ બતાવીને જીવના ભાવોને સમજાવવાની પદ્ધતિ છે. તો એનાથી સમજવું શું કે મારા ભાવોમાં આવા વેરિએશન્સ થાય છે અને એ ભાવોમાં એવા વેરિએશન થાય છે એનાથી પણ જીવ પદાર્થ, જીવ દ્રવ્ય જે ત્રણેય કાળ એવો ને એવો રહેવા વાળો છે એમાં ભાવોમાં ભલે વેરિએશન જોવામાં આવે છે પણ બેકગ્રાઉન્ડમાં ત્રણેય કાળ એક જ પદાર્થ એવો ને એવો રહે છે. તો એ પદાર્થને પ્રોપર રીતે સમજવું એ અભેદ ત્રિકાળી જ્ઞાયક આત્માને સમજવું એ આપણું પ્રયોજન છે. એ પ્રયોજનને માઇન્ડમાં રાખીને આગળ જે કર્મ થિયરી, જે કર્મ સિદ્ધાંત પર ચેપ્ટર લેવામાં આવશે એને વ્યવસ્થિત સમજશું અને એનાથી આપણા આત્માને સમજીને આપણું કલ્યાણ કરશું એવી ભાવના સાથે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. ચાલ જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી તો હી જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેત હું ગો. બોલો જીનવાણી માતનો જય હો. જય જીનેન્દ્ર બધાને.